ગુજરાતમાં આ જે માહિતી અધિકાર અધિનિયમ 2005 છે એ કેવી રીતે કામ કરે છે એમાં ઘણાને રસ હશે. તો આજે આપણે ગુજરાત માહિતી આયોગની જે માર્ગદર્શિકા છે એના પર થોડી ઊંડી વાત કરીશું.
ચોક્કસ.
આપણો હેતુ એ છે કે આ કાયદાની જે મુખ્ય જોગવાઈઓ છે અને નાગરિક તરીકે એનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ એ સમજીએ. ચલો આને જરા સરળ બનાવીએ.
બરાબર. આ માર્ગદર્શિકા છે જ એટલા માટે કે નાગરિકો પોતાના અધિકાર સમજે, અરજીની પ્રક્રિયા સમજે. આપણે એની મુખ્ય વ્યાખ્યાઓ જોઈશું, અરજી કઈ રીતે થાય, શું માંગી શકાય, શું ન માંગી શકાય, અને પેલી ફરિયાદ અને અપીલની પ્રક્રિયા શું છે એની પણ વાત કરીશું. પણ હા, એક વાત ખાસ યાદ રાખવા જેવી છે.
કઈ વાત?
કે આપણી આ ચર્ચા છે ને એ આ માર્ગદર્શિકા પર આધારિત છે, પણ જો કાયદાનું કોઈ ચોક્કસ અર્થઘટન કરવું હોય તો પેલો મૂળ અંગ્રેજી કાયદો છે, એ જ ફાઇનલ ગણાય.
ઓકે, એ સમજી શકાય એવું છે. તો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત વાતથી. માહિતી, આ શબ્દનો મતલબ શું? એટલે શું આપણે સરકાર પાસે કંઈ પણ પૂછી શકીએ?
જો કલમ 2.6 છે ને, એમાં માહિતીનો વ્યાપ ઘણો મોટો આપ્યો છે. એમાં સરકારી રેકોર્ડ આવી જાય, દસ્તાવેજો, મેમો, ઈમેલ, અભિપ્રાય, સલાહ,
અચ્છા,
પરિપત્રો, ઓર્ડર, લોગબુક, કરાર, રિપોર્ટ, કાગળો, નમૂના મોડેલ,
અને હા, ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં જે ડેટા હોય એ પણ.
એટલે લગભગ બધું જ આવી ગયું.
લગભગ.
અને એક રસપ્રદ વાત કહું, એમાં ફાઇલ પર આપણે જે નોંધ લખીએ છીએ ને, એટલે કે ફાઇલ નોટિંગ, એનો પણ સમાવેશ થાય છે.
ઓહો, ફાઇલ નોટિંગ પણ માંગી શકાય, એ તો બહુ મહત્વનું કહેવાય. પણ તમે એમ પણ કહ્યું કે કંઈ પણ નહીં માંગી શકાય, એમાં શું મર્યાદા છે?
હા, એ સમજવું જરૂરી છે. આ કાયદો તમને શા માટે કોઈ નિર્ણય લેવાયો એવા સવાલોના જવાબ નથી આપતો.
અચ્છા, કેમ નહીં પૂછવાનું?
હા, મતલબ કે તમે એ નિર્ણયને લગતા રેકોર્ડ કે માહિતી માંગી શકો, પણ એ શા માટે લેવાયો એનું કારણ અધિકારીએ આપવાનું નથી. અને બીજું, જે માહિતી જે સ્વરૂપમાં સરકારી કચેરી પાસે હોય એ જ સ્વરૂપમાં મળે.
એટલે કે
એ લોકો તમારા માટે કોઈ નવું સંશોધન કે વિશ્લેષણ કરીને જવાબ નહીં આપે, જે છે એ જ આપશે.
બરાબર, સમજાઈ ગયું. તો હવે એ કહો કે આ માહિતી માંગી કોણ શકે અને અરજી કરવી કઈ રીતે?
કલમ 3 એકદમ સ્પષ્ટ કહે છે, ફક્ત ભારતના નાગરિકો, બીજું કોઈ નહીં.
ઓકે.
અને અરજી માટે કલમ 6 મુજબ એક નિયત નમૂનો ક છે, એમાં કરી શકો, અથવા તો સાદા કાગળ પર લખીને આપો તો પણ ચાલે.
ભાષાનો શું?
ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી, કોઈ પણ ચાલે. અરજી સાથે 20 રૂપિયાની ફી ભરવાની હોય છે.
20 રૂપિયા? કેવી રીતે ભરી શકાય?
રોકડા આપી શકો, ડિમાન્ડ ડ્રાફ્ટ, પે ઓર્ડર, કે પછી પેલો પોસ્ટલ ઓર્ડર આવે છે એનાથી પણ ભરી શકાય.
અને પેલા ગરીબી રેખા નીચેના લોકો માટે ફી માફીનું કંઈક હતું ને?
હા, બહુ અગત્યનો મુદ્દો છે. જે લોકો BPL કેટેગરીમાં આવે એમણે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર આપવું પડે. જો એ પ્રમાણપત્ર રજૂ કરે તો ફી ભરવાની નહીં.
અચ્છા, પેલું રેશન કાર્ડ નહીં?
ના ના, BPL રેશન કાર્ડ અહીંયા નહીં ચાલે, એનું અલગથી પ્રમાણપત્ર જ જોઈએ. અને હા, અરજીમાં તમારે શા માટે માહિતી જોઈએ છે એ કારણ આપવાની કોઈ જરૂર નથી.
એ પણ સારું કહેવાય, કારણ જણાવવાની જરૂર નહીં.
બિલકુલ. અને હવે તો ઓનલાઈન પોર્ટલ પણ છે, onlinerti.gujarat.gov.in. ત્યાંથી અરજી કરવી વધારે સહેલી પડે.
પણ અરજી લખતી વખતે કંઈ ધ્યાન રાખવાનું ખરું? મતલબ કેવી રીતે માંગણી કરવી?
હા, એ ખૂબ જ જરૂરી છે. અરજદારે બને એટલી સ્પષ્ટ અને ચોક્કસ વિગત આપવી જોઈએ કે એમને કઈ માહિતી જોઈએ છે.
કેમ?
જેથી સરકારી તંત્રનો સમય અને સાધનો બગડે નહીં અને માહિતી પણ ઝડપથી મળે. જો તમે ગોળ ગોળ અથવા બહુ જ મોટે માંગણી કરો તો પછી મુશ્કેલી થાય.
બરાબર છે, સ્પષ્ટતા જરૂરી છે. હવે એ કહો કે એવી કોઈ માહિતી છે જે આપણે માંગી જ ના શકીએ, કાયદામાં કોઈ અપવાદ છે?
હા, બિલકુલ છે. કલમ 8, 9 અને 24, આ 3 કલમોમાં એવી માહિતીની વાત છે જે સામાન્ય રીતે જાહેર નથી કરાતી.
જેમ કે
દેશની સુરક્ષા કે સાર્વભૌમત્વને અસર કરતી હોય એવી માહિતી, કોઈ વ્યૂહાત્મક, વૈજ્ઞાનિક કે આર્થિક હિતને નુકસાન થાય, વિદેશી સરકાર પાસેથી વિશ્વાસમાં મળેલી માહિતી હોય, કોઈના જીવન કે શારીરિક સલામતી સામે જોખમ ઊભું થાય એવી માહિતી હોય, તપાસ ચાલતી હોય એમાં અડચણ બને એવી માહિતી, આ બધું.
અને પેલી અંગત માહિતીની વાત શું છે? ધારો કે મારે કોઈ સરકારી કર્મચારી વિશે કંઈક જાણવું હોય તો?
હા, એ થોડો સંવેદનશીલ મુદ્દો છે. કલમ 8:1 જ એમ કહે છે કે જે અંગત માહિતી હોય અને એના જાહેર થવાથી કોઈ મોટા જાહેરીતને ફાયદો ના થતો હોય અથવા તો એનાથી કોઈની પ્રાઇવસીમાં બિનજરૂરી દખલ થતી હોય તો એ સામાન્ય રીતે નથી અપાતી.
એટલે કર્મચારીની સર્વિસ બુક કે એવું કંઈ?
હા, સુપ્રીમ કોર્ટને પણ કહ્યું છે કે સરકારી કર્મચારીની નોકરીને લગતી અંગત બાબતો, જેમ કે એની સામે કોઈ ફરિયાદ થઈ હોય કે તપાસ ચાલી હોય, તો એની વિગતો જો કોઈ મોટો જાહેરહિત ન હોય તો આપવી જરૂરી નથી. એમાં પેલી ગોપનીયતા અને પારદર્શિતા વચ્ચે બેલેન્સ રાખવાનો પ્રયાસ છે.
અને ગુજરાતમાં કોઈ ખાસ વિભાગો છે જેમને મુક્તિ મળી હોય?
હા છે ને, કલમ 24 હેઠળ ગુજરાતમાં સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરો છે, એન્ટી કરપ્શન બ્યુરો છે, આવી કેટલીક સંસ્થાઓને મુક્તિ મળેલી છે.
પણ
જો એ સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર કે માનવ અધિકારના હનનનો આરોપ લાગે તો પછી એ માહિતી માગી શકાય છે, એમાં મુક્તિ નહીં.
અચ્છા, આ તો મહત્વની સ્પષ્ટતા થઈ. હવે માની લો કે મેં અરજી કરી પણ 30 દિવસ થઈ ગયા, જવાબ જ ના આવ્યો, અથવા જવાબ આવ્યો પણ મને સંતોષ નથી, તો શું કરવાનું?
એના માટે કાયદામાં અપીલનો રસ્તો છે. જો 30 દિવસમાં જવાબ ના મળે અથવા જવાબથી સંતોષ ના હોય તો એ તારીખથી 30 દિવસની અંદર તમે પ્રથમ અપીલ કરી શકો.
કોને કરવાની એ અપીલ?
પ્રથમ અપીલ અધિકારીને, એ સામાન્ય રીતે જે જાહેર માહિતી અધિકારી હોય એનાથી સિનિયર અધિકારી હોય છે. આ કલમ 19:1 હેઠળ થાય.
અને જો એમના નિર્ણયથી પણ સંતોષ ના થાય તો પછી ક્યાં જવાનું?
તો પછી ત્યાંથી 90 દિવસની અંદર રાજ્ય માહિતી આયોગમાં બીજી અપીલ કરી શકાય. એ કલમ 19:3 હેઠળ.
ઓકે, અપીલ સિવાય બીજો કોઈ રસ્તો? ફરિયાદ જેવું કંઈ?
હા, કલમ 18 હેઠળ અમુક સંજોગોમાં સીધી આયોગમાં ફરિયાદ પણ થઈ શકે. જેમ કે અધિકારીની નિમણૂંક જ ના થઈ હોય, અથવા એ અરજી લેવાની ના પાડે, જાણી જોઈને ખોટી માહિતી આપે વગેરે. પણ અહીં એક વાત સમજવા જેવી છે.
શું?
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો તમારો મુખ્ય હેતુ માહિતી મેળવવાનો હોય ને, તો અપીલનો રસ્તો, એટલે કે કલમ 19-વાળો રસ્તો, એ વધુ યોગ્ય છે.
કેમ?
કારણ કે અપીલમાં આયોગ સીધો માહિતી આપવાનો હુકમ કરી શકે છે, જ્યારે કલમ 18ની ફરિયાદમાં આયોગ દંડ વગેરે લગાવી શકે, પણ માહિતી અપાવવાની સત્તા એના પર થોડી મર્યાદા છે.
અચ્છા, આ તો બહુ જ ઉપયોગી વાત કહી. એટલે માહિતી જોઈતી હોય તો અપીલ કરવી વધુ સારું. તો આખી વાતચીત પરથી એમ કહી શકાય કે આ માહિતી અધિકાર કાયદો ખરેખર નાગરિકો માટે એક શક્તિશાળી સાધન છે.
હા, બિલકુલ.
સરકારી કામકાજમાં શું ચાલી રહ્યું છે એ જાણવા મળે, અને પ્રક્રિયા પણ લાગે છે કે એટલી અઘરી નથી. જો કે શું માંગી શકાય ને શું નહીં એની થોડી સમજ એ જરૂરી છે.
એકદમ સાચી વાત. આ કાયદો જાણકારી આપીને લોકોને સશક્ત બનાવે છે, પણ એની મર્યાદાઓ પણ છે જે સમજવી જરૂરી છે. એ મર્યાદાઓ દેશના હિત, વ્યક્તિની ગોપનીયતા અને વહીવટી કાર્યક્ષમતા વચ્ચે એક સંતુલન જાળવવા માટે જરૂરી છે. અને આ ચર્ચા પછી એક સવાલ મનમાં આવે છે જેના પર વિચારવું રહ્યું.
કયો સવાલ?
કે પેલું જાહેર હિત અને વ્યક્તિગત ગોપનીયતા, ખાસ કરીને જ્યારે સરકારી કર્મચારીઓની માહિતીની વાત આવે, તો આ બંને વચ્ચેની જે પાતળી ભેદરેખા છે એ ક્યાં દોરવી જોઈએ? આ એક એવો મુદ્દો છે જેના પર કદાચ કાયમ ચર્ચા ચાલતી રહેશે.